એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારક અને એમના પુસ્તક વિશે વાત કરવાના છીએ જે આપણને ખરેખર અંદરથી હલાવી દે છે. જિદ્દુ કૃષ્ણમૂર્તિ અને એમનું પુસ્તક વોટ આર યુ ડુઈંગ વિથ યોર લાઈફ.
ગુજરાતીમાં કહીએ તો જાણે એ સીધું જ પૂછે છે, ભાઈ તમે તમારા જીવન સાથે કરી શું રહ્યા છો?
બરાબર. અને આ સવાલ અત્યારના સમયમાં કેટલો મહત્વનો છે, નહીં? ચારે બાજુ દોડધામ, સ્પર્ધા, માહિતીનો મારો.
હા, એટલે જ કારકિર્દી, પૈસા, સંબંધો, આ બધાની વચ્ચે આપણે ખરેખર અટકીને વિચારવાનો સમય જ ક્યાં કાઢીએ છીએ કે આ બધું શા માટે, જીવનનો મતલબ શું? એટલે કૃષ્ણમૂર્તિ આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
અને એમની વાત એટલે પણ ખાસ છે કારણ કે એ આપણને કોઈના કહ્યા પ્રમાણે ચાલવાને બદલે, મતલબ કે જે સમાજ કહે, ઘરના કહે, એ સેકન્ડ હેન્ડ જીવન જીવવાને બદલે પોતાની રીતે વિચારવા, પોતાની જાતને સમજવા કહે છે.
બિલકુલ. ચાલો તો પહેલા આ જે અસામાન્ય વિચારક છે જિદ્દુ કૃષ્ણમૂર્તિ, એમના વિશે થોડું જાણીએ. કોણ હતા એ?
જિદ્દુ કૃષ્ણમૂર્તિ એટલે 1895થી 1986 સુધી. પણ એમને કોઈએ ખાનામાં મૂકવા બહુ વઘરા. ફિલોસોફર કહીએ, ગુરુ કે કંઈક બીજું જ.
હા, એ જ એમની ખાસિયત હતી. એમનું જીવન જ એકદમ નાટકીય કહી શકાય. પેલી થિયોસોફિકલ સોસાયટીવાળી વાત તો ખબર જ હશે ઘણાને.
ઓ હા, કે કેવી રીતે નાનપણમાં જ એમને ઓળખી કાઢવામાં આવ્યા કે આ તો ભવિષ્યના વિશ્વગુરુ બનશે. એમના માટે તો આખું ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું, ઓર્ડર ઓફ ધ સ્ટાર. જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી હતી.
અને પછી ધડાકો. 1929માં હજારો લોકો સામે એમણે બધું જ વિખેરી નાખ્યું. પેલો ઓર્ડર ઓફ ધ સ્ટાર બંધ કરી દીધો અને પેલી ઐતિહાસિક જાહેરાત કરી,
સત્ય એક પથવિહીન ભૂમિ છે.
બરાબર. ટ્રુથ ઇઝ અ પાથલેસ લેન્ડ. કોઈ ગુરુ, કોઈ સંસ્થા, કોઈ ધર્મ, કોઈ તમને ત્યાં લઈ ના જઈ શકે. રસ્તો તમારે જાતે જ શોધવો પડે. આ એક જ વાક્યથી એમણે પોતાની જાતને બધી પરંપરાઓથી અલગ કરી દીધી.
એટલે એમનો આખો ભાર શેના પર રહ્યો? વ્યક્તિગત અનુભવ પર, પોતાની જાતની શોધ પર. કોઈ શાસ્ત્ર કે કોઈ ગુરુ પાસેથી લીધેલા તૈયાર જવાબો નહીં.
હા, એમની વિશ્વસનીયતા કોઈ ડિગ્રીમાંથી નહોતી આવતી, પણ એમના પોતાના જીવનના અનુભવમાંથી, એ જે કન્ડિશનિંગમાંથી મુક્ત થયા એમાંથી આવતી હતી. એટલે જ એમની વાતો કોઈ પ્રવચન જેવી નહોતી લાગતી.
જાણે સાથે મળીને કોઈ તપાસ કરી રહ્યા હોય એવું લાગે. એ પોતે જવાબ આપવા કરતાં સાચા સવાલ પૂછવા પર વધુ ભાર મૂકતા હતા.
બરાબર. તો હવે આવીએ પુસ્તક પર. વોટ આર યુ ડુઈંગ વિથ યોર લાઈફ? આ કોઈ સેલ્ફ હેલ્પ બુક નથી, ખરો ને? કે આમ કરો તો સુખી થશો.
ના ના, જરાય નહીં. આ તો એકદમ અરીસા જેવું છે. આપણી સામે ધરી દે કે જુઓ આ છો તમે. કૃષ્ણમૂર્તિનો મૂળ મુદ્દો એ છે કે આપણી જે તકલીફો છે, ડર, ગુસ્સો, અદેખાઈ, ઝઘડા, એનું કારણ બહાર નથી. એટલે બીજા લોકો કે પરિસ્થિતિ જવાબદાર નથી.
ના,
એ કહે છે કે મૂળ કારણ આપણી અંદર છે, આપણી કન્ડિશનિંગ.
કન્ડિશનિંગ એટલે પેલું જે નાનપણથી આપણા મનમાં ઠસાવવામાં આવ્યું છે, સમાજ, કુટુંબ, ધર્મ, શિક્ષણ, એ બધું.
હા, એ જ. આ બધી માન્યતાઓ, ડર, રીતરિવાજો, એ આપણા વિચારો અને વર્તનને એવું તો ઘડે છે કે આપણે મોટા ભાગે એના ગુલામ બનીને જ જીવીએ છીએ, જાણે કોઈ પ્રોગ્રામ કરેલી મશીન હોય એમ. કૃષ્ણમૂર્તિ તો ત્યાં સુધી કહે છે કે આપણો સમાજ જ ઊંડાણપૂર્વક બીમાર છે અને આપણે એની સાથે ગોઠવાઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ.
અને એટલે જ આપણે અંદરથી વેચાયેલા રહીએ છીએ. આપણે જેવા છીએ અને જેવા બનવા માંગીએ છીએ એની વચ્ચે સતત યુદ્ધ ચાલતું રહે છે.
બરાબર. અને આ અંદરનું યુદ્ધ જ પછી બહાર દેખાય છે, ઘરમાં, સમાજમાં, દુનિયામાં. એટલે જ ખાલી કાયદા બદલવાથી કે સરકાર બદલવાથી કંઈ નહીં વળે.
કારણ કે મૂળ સમસ્યા તો માણસના મનમાં છે, ત્યાં ક્રાંતિ લાવવી પડે.
તો એ ક્રાંતિ કેવી રીતે? કોઈ મંત્ર જાપથી, કોઈ ધ્યાન પદ્ધતિથી?
કૃષ્ણમૂર્તિએ બધાનો સાફ ઇનકાર કરે છે. એમના મતે કોઈ ટેકનિક કામ નહીં આવે. એકમાત્ર રસ્તો છે પોતાની જાત પ્રત્યેની સતત જાગૃતિ. પડે પડ, જે પણ વિચાર આવે, જે લાગણી થાય, જે પ્રતિક્રિયા આપો, એને બસ જોયા કરો, કોઈ જજમેન્ટ વિના. સારું, ખરાબ, ગમ્યું, ના ગમ્યું, એવું કશું જ નહીં.
ઓહો, આ તો બહુ અઘરું લાગે છે.
અઘરું છે, પણ એ કહે છે કે આ જ આત્મજ્ઞાનનો રસ્તો છે અને આમાંથી જ સાચી સ્વતંત્રતા, સાચી સમજણ અને પ્રેમ જન્મે છે.
આ પુસ્તક ખરેખર આપણને જીવનના દરેક પાસા પર ફરીથી વિચારવા મજબૂર કરે છે. જેમ કે એમણે મહત્વાકાંક્ષા અને સફળતા વિશે જે કહ્યું છે, સમાજ તો એને બહુ વખાણે છે.
હા, પણ કૃષ્ણમૂર્તિ એને સીધું ઝેર કહે છે. કંઈક બનવાની ઈચ્છા, વધુ સફળ, વધુ પૈસા, વધુ પાવર, આ ઈચ્છા જ સરખામણી લાવે છે. પછી સ્પર્ધા, ઈર્ષ્યા અને અંતે તો સંઘર્ષ જ ને.
વાત તો સાચી છે. આપણે સતત બીજા સાથે સરખામણી કરતા રહીએ છીએ. એના કરતાં હું આગળ નીકળી જાઉં, એને આટલું મળ્યું તો મને કેમ નહીં. આ દોડ ક્યારેય પૂરી નથી થતી.
અને એમાં શાંતિ ક્યાંથી હોય? એટલે એ કહે છે કે આ મહત્વાકાંક્ષાને છોડીને એવું કામ કરો જે તમને ખરેખર ગમે છે, દિલથી.
એટલે પરિણામની ચિંતા કર્યા વગર, બસ કામ કરવાની મજા માટે.
હા, જ્યારે કામ પ્રત્યે પ્રેમ હોય ને, ત્યારે એમાં સ્પર્ધા નથી હોતી. તમે બસ તમારું શ્રેષ્ઠ આપો છો. એમાં જ સાચી ક્રિએટિવિટી છે, સાચી બુદ્ધિ છે, નહીં કે પેલી કંઈક બની જવાની હોડમાં.
આ વાત યોગ્ય આજીવિકા સાથે પણ જોડાયેલી લાગે છે. મતલબ કે આપણે શું કમાઈએ છીએ એના કરતે કઈ રીતે કમાઈએ છીએ એ વધુ અગત્યનું.
બિલકુલ. કૃષ્ણમૂર્તિ બહુ સીધો સવાલ પૂછે છે. શું તમારું કામ દુનિયામાં દુઃખ, હિંસા કે ભાગલા પાડવામાં મદદ કરે છે, ભલે ને પછી એમાં ગમે તેટલા પૈસા મળતા હોય?
જેમ કે હથિયાર બનાવતી કંપનીમાં કામ કરવું.
હા, અથવા એવું કંઈક જે પર્યાવરણને નુકસાન કરતું હોય કે લોકોને ગેરમાર્ગે દોરતું હોય. સાચી આજીવિકા શોધવા માટે પણ પહેલાં પોતાની જાતને સમજવી પડે. મને ખરેખર શું જોઈએ છે, મારી અંદર શું છે?
અને જ્યારે સમજણ આવે ત્યારે કદાચ સાચું કામ આપોઆપ દેખાવા માંડે. આ જ વાત સંબંધોમાં પણ લાગુ પડે છે, નહીં? પેલી મહત્વાકાંક્ષા અને જરૂરિયાતવાળી.
ચોક્કસ. કૃષ્ણમૂર્તિ કહે છે કે મોટાભાગના આપણા સંબંધો એ પ્રેમ પર નથી ટકતા, એ ટકે છે જરૂરિયાત પર. એકબીજા પાસેથી કંઈક મેળવવાની આશા, સિક્યોરિટી, એકલતાનો ડર.
અને પેલી છબીઓની વાત, એ તો બહુ જ મહત્વની છે કે આપણે સામેવાળી વ્યક્તિને નથી જોતા, પણ એની આપણા મનમાં જે છબી બનાવી હોય છે એને જોઈએ છીએ.
બરાબર. મારો પતિ આવો હોવો જોઈએ, મારી પત્ની આવી જ જોઈએ, મિત્ર એટલે આમ જ કરે. અને જ્યારે એ વ્યક્તિ આપણી એ છબી પ્રમાણે નથી વર્તતી, ત્યારે આપણને ગુસ્સો આવે છે, દુઃખ થાય છે, સંબંધ બગડે છે.
કેટલી વાર આપણે ખરેખર સામેની વ્યક્તિને એ જેવી છે તેવી આ ક્ષણમાં જોઈએ છીએ. ભૂતકાળના અનુભવો અને ભવિષ્યની અપેક્ષાઓ વચ્ચે જ જીવતા હોઈએ છીએ.
એટલે જ સંબંધોમાં આટલો સંઘર્ષ છે, આટલો કંટાળો છે. તો પછી સાચો પ્રેમ શું, જો એ માંગણી, આસક્તિ કે છબીઓ પર આધારિત ન હોય તો?
હા, એ શું છે?
કૃષ્ણમૂર્તિ માટે પ્રેમ એ કોઈ લાગણી નથી, પણ એક સ્ટેટ ઓફ બીઈંગ છે, અસ્તિત્વની એક દશા. એ ત્યારે જ શક્ય બને છે જ્યારે સ્વ, એટલે કે આપણો અહંકાર, આપણું હું વચ્ચે ના હોય. એ એક સંપૂર્ણ ધ્યાન છે, બીજા પ્રત્યેનું નિઃસ્વાર્થ ધ્યાન, જેમાં કોઈ માલિકી ભાવ નથી, કોઈ અપેક્ષા નથી, બસ જે છે એની સ્વીકૃતિ. આ સમજવું અને જીવવું બહુ ઊંડી વાત છે.
ખરેખર. અને પ્રેમની જેમ જ ભય, એ પણ આપણા જીવન પર રાજ કરે છે. જાણે કેટલા બધા ડર, નિષ્ફળ જવાનો ડર, લોકો શું કહેશે એનો ડર, એકલા પડી જવાનો ડર, માંદગીનો ડર, મૃત્યુનો ડર.
હા, ભય તો જાણે આપણો પડછાયો બની ગયો છે. કૃષ્ણમૂર્તિ ભય વિશે બહુ સ્પષ્ટ વાત કરે છે. એ કહે છે કે ભયનું મૂળ
શેમાં છે?
વિચારમાં અને સમયમાં. એટલે કે આપણું મન એ ભૂતકાળની કોઈ ખરાબ ઘટનાને યાદ કરે છે અને વિચારે છે કે ભવિષ્યમાં ફરી એવું ન થાય, અથવા ભવિષ્યમાં કંઈક ખરાબ થશે એવી કલ્પના કરે છે. આ ભૂતકાળ અને ભવિષ્યની જે કલ્પના છે એ જ ભયને જન્મ આપે છે અને જીવાડે છે.
તો પછી એનાથી છૂટવું કઈ રીતે? વધારે હિંમત બતાવી?
ના, કૃષ્ણમૂર્તિ કહે છે ભયને જીતવાનો નથી, એને સમજવાનો છે. જ્યારે ડર લાગે ત્યારે એનાથી ભાગો નહીં, એને દબાવો નહીં, એનું એનાલિસિસ પણ ન કરો. બસ એને જુઓ, અનુભવો. તમારા શરીરમાં શું થાય છે, કેવા વિચારો આવે છે, કોઈ પણ જાતના નિર્ણય વિના સંપૂર્ણ ધ્યાનથી એની સાથે રહો.
એટલે એને સ્વીકારી લેવો.
સ્વીકાર કરતા પણ એને સીધો જોવો, જેમ છે તેમ. કૃષ્ણમૂર્તિ કહે છે કે આ સીધા નિરીક્ષણથી એને પૂરેપૂરું સમજવાથી ભય ઘણીવાર પોતાની મેળે જ ઓગળી જાય છે, કારણ કે એનું અસ્તિત્વ વર્તમાન ક્ષણમાં નથી હોતું, એ ફક્ત વિચારમાં હોય છે.
આ નિરીક્ષણ, જાગૃતિ, જોવું, આ શબ્દો વારંવાર આવે છે અને આ જ કદાચ એમના ધ્યાનનો અર્થ છે નહીં, કારણ કે એ પેલી પરંપરાગત મેડિટેશન ટેકનિક્સને તો નથી માનતા.
બિલકુલ, એમના માટે ધ્યાન એ કોઈ ચોક્કસ સમય કરવાની ક્રિયા નથી. એવું નથી કે સવારે 20 મિનિટ આંખ બંધ કરીને બેસી ગયા એટલે પત્યું.
તો પછી શું છે
ધ્યાન? એટલે જીવન જીવવાની એક રીત, એક ગુણવત્તા. એ છે પસંદગી રહિત જાગૃતિ, ચોઇસલેસ અવેરનેસ. પડે પડ તમે જે કંઈ કરી રહ્યા છો, વાસણ ધોવો, ચાલો, વાત કરો, કામ કરો, એ દરેક ક્ષણે તમે કેટલા હાજર છો, તમારા મનમાં શું ચાલી રહ્યું છે, વિચારો, લાગણીઓ, સંવેદનાઓ, એના પ્રત્યે તમે કેટલા સજાગ છો, અને આ બધું કોઈ પણ જાતના જજમેન્ટ વિના, એને બદલવાના પ્રયત્ન વિના બસ જોતા રહો છો.
એટલે કે વાસણ માંજતી વખતે પણ ધ્યાન થઈ શકે, રસોઈ બનાવતી વખતે પણ?
હા, ધ્યાન એટલે તમારી જાગૃતિની ક્વોલિટી. તમે તમારા કામમાં, તમારી આસપાસની દુનિયામાં અને તમારી અંદરની દુનિયામાં કેટલા અવેર છો, આ સતત સહજ જાગૃતિ જ મનને એની જૂની ઘરેડોમાંથી, પેલી કન્ડિશનિંગમાંથી ધીરે ધીરે મુક્ત કરે છે.
આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે આપણને ખરેખર વિચારતા કરી દે. કેટલાક એવા વાક્યો કે વિચારો જે ખાસ યાદ રહી જાય એવા હોય, જેમ કે પેલું એમનું સૌથી પ્રખ્યાત વિધાન, સત્ય એક પથવિહીન ભૂમિ છે.
હા, એ તો પાયાનો સિદ્ધાંત છે. મતલબ કે સત્ય સુધી પહોંચવાનો કોઈ રેડીમેડ રસ્તો નથી. કોઈ ગુરુ, કોઈ પુસ્તક, કોઈ ધર્મ, કોઈ સંસ્થા તમને હાથ પકડીને ત્યાં નહીં લઈ જઈ શકે. એ શોધ તમારી પોતાની છે. તમારે જ તમારી મશાલ બનવું પડશે.
બીજો એક વિચાર જે થોડો સમજવો અઘરો લાગે, નિરીક્ષક એ જ નિરીક્ષણ છે. ધી ઓબ્ઝર્વર ઇઝ ધી ઓબ્ઝર્વડ. આનો શું મતલબ?
આ થોડું ગહન છે. આપણે સામાન્ય રીતે કેવું માનીએ છીએ કે હું જે જોનારો છે, નિરીક્ષક અલગ છું, અને મારો ગુસ્સો, મારો વિચાર, મારી લાગણી જે જોવાય છે, નિરીક્ષણ, એ અલગ છે. કૃષ્ણમૂર્તિ કહે છે કે આ હું અને મારો ગુસ્સો એ બે નથી, એક જ છે.
એટલે?
એટલે કે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે કોઈ ગુસ્સો કરનાર એ ગુસ્સાથી જુદો નથી હોતો. એ આખી પ્રક્રિયા એક જ છે. આ દ્વૈત, આ ભાગલા પાડવા એ જ ભ્રમ છે. અને જ્યારે આ સમજાય ત્યારે પેલો અંદરનો સંઘર્ષ ઓછો થઈ જાય છે. તમે ગુસ્સા સાથે લડવાને બદલે એ આખી ઘટનાને, ગુસ્સાના વિચાર, શરીર પરની અસર ને એક સાથે જોઈ શકો છો, અને જોવાની ક્રિયામાં જ કંઈક બદલાવ આવે છે.
વાહ! અને પેલું વાક્ય પણ એટલું જ ધારદાર છે. ઊંડાણપૂર્વક બીમાર સમાજ સાથે સારી રીતે સમાયોજિત થવું એ સ્વાસ્થ્યનું માપ નથી.
હા, આ તો સીધું જ આપણા ગાલ પર તમાચા જેવું છે. મતલબ કે આપણો સમાજ જે મૂલ્યો પર ચાલે છે, હરીફાઈ, લોભ, રાષ્ટ્રવાદ, હિંસા, એ પોતે જ બીમાર છે. હવે જો તમે આ બીમાર સિસ્ટમમાં એકદમ ફિટ થઈ જાઓ, બધું બરાબર ગોઠવી લો, તો એનો અર્થ એ નથી કે તમે માનસિક રીતે સ્વસ્થ છો.
કદાચ સાચો સ્વસ્થ માણસ આવા સમાજમાં થોડો અજુકતો લાગે, નહીં?
બરાબર.
કારણ કે એ આ બધા પર સવાલ ઉઠાવતો હોય.
બરાબર.
એ સમાજના પ્રવાહને વિરુદ્ધ જતો દેખાય.
આ બધા વિચારો બહુ પાવરફુલ છે, પણ રોજિંદા જીવનમાં આ બધું કેવી રીતે ઉતારવું? આપણી નોકરી, સંબંધો, ઘર પરિવાર, એમાં આનો શું ઉપયોગ?
ઉપયોગ તો ઘણો છે. જેમ કે યુવાનો જ્યારે કારકિર્દી પસંદ કરે ત્યારે ખાલી પૈસા કે સ્ટેટસ નહીં, પણ પોતાને પૂછે, મને ખરેખર શું કરવું ગમશે, શું આ કામથી દુનિયામાં કંઈક સારું થશે. શિક્ષણમાં પણ ખાલી માર્ક્સ લાવવા માટે ગોખવાને બદલે ખરેખર સમજવાનો પ્રયત્ન કરવો.
અને સંબંધોમાં પેલી છબીઓવાળી વાત?
હા, એના પ્રત્યે સજાગ થવું. જ્યારે કોઈ સાથે અણબનાવ થાય ત્યારે તરત રિએક્ટ કરવાને બદલે એક સેકન્ડ માટે અટકીને વિચારવું, હું અત્યારે કોના પર ગુસ્સે છું, આ વ્યક્તિ પર કે મારા મનમાં રહેલી એની છબી પર? શું હું ખરેખર એને સાંભળી રહ્યો છું કે મારા મનમાં જવાબ તૈયાર કરું છું?
હમ, આ નાની જાગૃતિ પણ ઘણો ફરક પાડી શકે. ચોક્કસ. અને પેલી ઈર્ષ્યા, પઝેસિવનેસ જેવી લાગણીઓ આવે ત્યારે સમજવું કે આ પ્રેમ નથી, આ મારી પોતાની અસલામતી છે, મારો ડર છે.
અને રોજ જે નાની મોટી લાગણીઓ આવે, ગુસ્સો, ચિંતા, ઉદાસી, એના માટે પેલી પસંદગી રહિત જાગૃતિ કામ લાગે.
હા, ખૂબ જ. જ્યારે કોઈ તીવ્ર લાગણી ઉભરાય ત્યારે એને દબાવવાની કે એના પર તરત જ કંઈક કરી નાખવાની વૃત્તિ થાય. એને બદલે થોડી વાર એની સાથે બેસો, જુઓ એને શરીરમાં ક્યાં અનુભવાય છે, કેવા વિચારો લાવે છે, કોઈ નામ આપ્યા વિના, કોઈ લેબલ લગાવ્યા વિના. જેમ વાદળો આવે ને જાય એમ એને આવવા જવા દો. આનાથી એની પકડ ધીમે ધીમે ઓછી થાય છે. આ પ્રેક્ટિસની વાત છે.
એટલે આ કોઈ એક દિવસમાં થવાવાળી વાત નથી, આ તો સતત ચાલતી પ્રક્રિયા છે.
બરાબર. પોતાની માન્યતાઓ પર પણ સવાલ ઉઠાવતા રહેવું. આ હું માનું છું, પણ શા માટે માનું છું, ક્યાંથી આવ્યું આ, શું મારો પોતાનો અનુભવ છે કે બસ સાંભળેલું છે. આનાથી આપણી જડતા તૂટે છે, થોડી નમ્રતા આવે છે.
આખી વાતચીત પછી મને એવું લાગે છે કે કૃષ્ણમૂર્તિ આપણને તૈયાર જવાબો નથી આપતા, પણ સાચા ઊંડા સવાલો પૂછતા શીખવે છે. અને એ સવાલો પોતાની જાતને પૂછવાની હિંમત કરવી એ જ કદાચ પરિવર્તનની શરૂઆત છે. આ જવાબદારી આપણી પોતાની છે.
હા, અને મારા માટે જે સૌથી મહત્વની વાત રહી એ છે કે સાચી સ્વતંત્રતા બહાર કંઈક બદલવામાં નથી, પણ આપણી અંદર જે બંધનો છે, આપણી જે કન્ડિશનિંગ છે, એને સમજવામાં અને એનાથી મુક્ત થવામાં છે. અને આ મુક્તિ કોઈ અંતિમ મુકામ નથી, પણ પળે પળની જાગૃતિની સતત ચાલતી યાત્રા છે.
ખરેખર આ પુસ્તક ખાલી વાંચી નાખવા માટે નથી, પણ જીવવા માટેનો એક પડકાર છે. એ આપણને આપણા બધા માનસિક ટેકાઓ છોડીને જેવું છે તેવું સત્યનો સામનો કરવા માટે પ્રેરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.